प्रवचन नंबर 538 तारीख 14/9/89 75 मिनिट नई चक्र पानु 31 तथा 32।
एक दिवस आचार्य थी गया आज थी लगभग 800 वर्ष पहला नई चक्र नामनु पुस्तक लिखू એ નય ચક્ર હિન્દીમાં છે બુક સંસ્કૃતમાં છે અને એનો અનુવાદ પણ હિન્દીમાં કેલો પરંતુ હિન્દીમાં અનુવાદ બહુ ચોખ્ખો મને ન લાગ્યો એટલે પંડિત હુકમચંદી પાસે એ પારાનો અનુવાદ કરેલો છે લગભગ અનુવાદ થયા 15 વર્ષ થઈ ગયા ગુરુદેવની હાજરીમાં અનુવાદ કરેલો એ નય ચક્રનું પાનું 31-32 છે એનો અનુવાદ શ્રી દેવસન આચાર્ય પર નય ચક્રનો અનુવાદ નિશ્ચય નહીં તો એટલે જે સ્વાશ્રી જ્ઞાનના પરિણામ હોય તેને નિશ્ચય નહીં કહેવામાં આવે નિશ્ચય નહીં તો ઉપનયથી રહિત ઉપનય એટલે નિશ્ચયની જોડે સાથે જે રહે તેને ઉપનય કહેવાય ઉપ એટલે સમીપ નિશ્ચય નયની સમીપે એક ભેદને જાણનારું જ્ઞાન પ્રગટ થાય એને ઉપનય કહેવામાં આવે છે અને એ ઉપનયથી નિશ્ચય નહીં રહી છે નિશ્ચય અભેદને વિષય કરે છે પણ ભેદને વિષય કરતી નથી એટલે ભેદને વિષય કરનારી ઉપનય એનાથી નિશ્ચય નહીં ભિન્ન રહી છે હવે નિશ્ચય નહીંનો વિષય શું છે નિશ્ચય નહીં અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે એ અભેદને વિષય કરે છે અને અનુપચાર કોઈ ઉપચરી વાતને વિષય કરતી નથી ઓરિજિનલ જે સ્વરૂપે પદાર્થનું એને જ પ્રતિપાદન કરે તેને નિશ્ચય નહીં કહેવાય ઉપચાર એમાં કામ ના આવે અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે એટલે નિશ્ચય નહીં અને જે એટલે નિશ્ચય નહીં અર્થનો એટલે પ્રયોજનભૂત પદાર્થનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચય નહીં છે અર્થનો એટલે પ્રયોજનભૂત અર્થનો પદાર્થનો ભાવનો નિશ્ચય કરાવે નિર્ણય કરાવે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને બતાવે જણાવે તે નિશ્ચય નહીં છે ઉપર કહ્યું એનો વિષય ભેદ જ છે ભેદને વિષય ન કરે નિશ્ચય નહીં આગળ શ્યાદ પદથી રહીતો હોવા છતાં જો આચાર્ય ભગવાન એમ કહે છે કે આત્મા પરિણામ માત્રથી રહી છે કથનચિત રહીત ને કથનચિત સહિત એમ નથી એવું જ્યાં તેમાં નથી સર્વથા રહીત છે બીજું નિશ્ચયની એમ કે છે કે સર્વથા શુદ્ધ છે આત્મા કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ એમ નથી સર્વથા એક છે સર્વથા અખંડ છે સર્વથા નિષ્ક્રિય છે સર્વથા અબદ્ધ છે સર્વથા મુક્ત છે એ નિશ્ચય નહીં જેવું વસ્તુનું સ્વરૂપ છે એવા અર્થનો નિશ્ચય કરાવે છે જેવો શુદ્ધાત્માનું સ્વરૂપ છે ઉપાધિભૂત તત્વ છે આશ્રયભૂત તત્વ છે અહંકારવાયુ પદાર્થ છે એવા પદાર્થનો નિશ્ચય કરાવે તેને નિશ્ચય નહીં કહેવામાં આવે અને એ નિશ્ચય નહીં શ્યાદ પથી રહીત હોવા છતાં શ્યાદ એમાં લાગુ ન પડે શુદ્ધ જ છે શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે એવો શ્યાદવાદ એમાં નથી. એવા શ્યાદવાદનો સ્વભાવમાં અભાવ છે, આત્મામાં એવા શ્યાદવાદનો અભાવ છે. આત્મા કથનચિત શુદ્ધ હોય અને કથનચિત અશુદ્ધ હોય એવું આત્માનું સ્વરૂપ જ નથી. યાદ પદ લગાડવાથી, કથનચિત લગાડવાથી વસ્તુ ઢીલી થઈ જાય છે અથવા વિપરીત થાય છે. અથવા શ્યાત લગાડવાથી, કારણ કે શ્યાત લગાડો એટલે વ્યવહારનો જન્મ થાય છે, અને વ્યવહારનો જન્મ થાય છે તો નિશ્ચયનો વિષય તિરભૂત થાય છે, ઢંકાઈ જાય છે, આચ્છાદિત થાય છે. શ્યાત વ્યવહારનો જનક છે અને વ્યવહાર રાહુના સ્થાને છે. જેમ સૂર્યની આડે રાહુ આવે તો સૂર્ય દેખાતો નથી. સૂર્ય તો છે પણ તમારી નજર જો રાહુ ઉપર ગઈ તો સૂર્યને દેખાય, અને સૂર્ય ઉપર નજર જાય તો રાહુ દેખાતો નથી, વ્યવહાર દેખાતો નથી. પર્યાર્થિક ચક્ષુ સરળતા બંધ થઈ જાય. વ્યવહાર એટલે પર્યાયને જાણનારું જે જ્ઞાન. આત્મા કથનચિત દ્રવ્યરૂપ છે ને કથનચિત પર્યાયરૂપ છે એમ નથી. આત્મા સર્વથા દ્રવ્યરૂપ જ છે અને પર્યાય રૂપે નથી. શ્યાત બે માં હા પાડે, શ્યાત બે માં હા પાડે, દ્રવ્યરૂપ પણ છે, પર્યાયરૂપ પણ છે, એક પણ છે, અનેક પણ છે, અભેદ પણ છે અને ભેદ છે. એ એમ નથી, વસ્તુનું સ્વરૂપ જ નથી, એમાં વસ્તુની પ્રાપ્તિ થતી નથી. કેમ કે એ શ્યાત લગાડ્યો એટલે વ્યવહારનો જન્મ થઈ ગયો, વ્યવહારનો જન્મ થઈ ગયો તો નિશ્ચય આચ્છાદિત થઈ ગયું, ઢંકાઈ ગયું, દ્રષ્ટિમાં નહીં આવે. માટે પ્રથમમાં પ્રથમ સામાન્યને જાણતો, વિશેષને નહીં જાણતો, આ એક એ છે. વિશેષ છે જ નહીં ને, સામાન્યમાં વિશેષની નાસ્તી છે. પછી જેમાં જેની નાસ્તી હોય એ આત્મા પણ એ ક્યાંથી જણાય? જેમાં જેનો અભાવ હોય એ આત્મા પણ એ ન જણાય. માટે શ્યાદપાદનો શ્યાદપદથી રહીત હોવા છતાં એમ ભગવાન આત્મા જે નિશ્ચય નહીં છે, નિશ્ચયનો જે વિષય છે એ શ્યાદ પદ એનો એમાં એનાથી રહીત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ પણ થતું નથી, ઉલટું નિશ્ચયનું ભાન થાય છે. શ્યાત લગાડતા નિશ્ચયનું જ્ઞાન થતું નથી. નિશ્ચય નહીં એટલે નિશ્ચયનો વિષય શુદ્ધાત્મા, જેમ શુદ્ધની નહીં શુદ્ધિનો વિષય આત્મા કે એમ લેવું. નિશ્ચય નહીં એટલે શુદ્ધાત્મા એમ લેવું.
આપણો મને અંદર આ પ્રશ્ન પૂછ્યો અને આપણે
તે નિશ્ચય નહીં છે. શ્યાદ પદથી રહીત હોવા છતાં પણ તેમાં કોઈ શ્યાદ ન લગાડે અને સર્વથા શુદ્ધ છું, સર્વથા પરિપૂર્ણ છું, સર્વથા પરમાત્મા છું, અત્યારે પરમાત્મા છું, અત્યારે પૂર્ણ છું, અત્યારે મોક્ષ સ્વરૂપ છું, કે અત્યારે મોક્ષ સ્વરૂપ છું,
સ્વરૂપ
એમ કોઈ શ્યાદ ન લગાડે તો પણ એને આત્માનો અનુભવ થાય છે. એટલે નિશ્ચયાભાસપણું થાય. નિશ્ચયાભાસપણું ક્યારે આવે? કે આત્માનો અનુભવ ન થાય, આત્માનો અનુભવ ન થાય તો. પણ આત્મા જેવો છે એવો દ્રષ્ટિમાં આવે તો અનુભવ થાય, થાય ને થાય, અનુભવ થાય એટલે નિશ્ચયાભાસપણું ન હોય. અનુભૂતિ થાય, જે રસ્તે અનુભૂતિ થાય એમાં નિશ્ચયાભાસપણું ન હોય. એને તેમાં નિશ્ચયાભાસ થતું નથી. એકાંત થઈ જશે, નિશ્ચયાભાસ થશે, નથી થતો એમ કે છે. અત્યારે તને અનુભવ થશે, નિશ્ચયાભાસ થતું નથી એમ કે છે, અનુભવ થશે. અનુભવ થાય પછી નિશ્ચયાભાસનો પ્રશ્ન રહેતો નથી, અનુભૂતિ થઈ જાય. કારણ કે નિશ્ચયાભાસ થતું નથી, કારણ કે તે ઉપનયથી રહીત છે. શુદ્ધાત્મા વ્યવહાર નહીંના વિષયથી રહીત છે. વ્યવહાર નહીંનો વિષય એમાં છે જ નહીં આત્મામાં. વ્યવહાર નહીંનો વિષય ભગવાન આત્મામાં નથી, ગુણ ભેદ પણ એમાં દેખાતો નથી, તેમ ઉપચાર પણ એમાં દેખાતો નથી. કર્મથી બંધાયેલો છે ને, આવો છે ને તેવો છે, એવો કોઈ ઉપચાર એમાં લાગુ પડતો નથી. અભેદના ઉપચાર જેનું લક્ષણ છે, અને જે અર્થને નિશ્ચય કરાવે છે અર્થનો, તેનું નામ નિશ્ચયની છે. અને તે શાસ્ત્રથી રહીતો હોવા છતાં નિશ્ચયાભાસ પણ થતું નથી, કારણ કે તે ઉપનય એટલે નિશ્ચયની સાથે રહેલી સમીપે રહેલી ઉપ એટલે સમીપ, ઉપનય ઉપ એટલે નિશ્ચયને મુખ્ય છે, પ્રધાન છે, એની સમીપે રહેલી જે વ્યવહાર નહી એનો એમાં અભાવ છે. પ્રમાણમાં બે નો સદભાવ, પણ નિશ્ચયનીમાં ઉપનયનો અભાવ. પ્રમાણમાં બે નો સદભાવ છે, પણ નિશ્ચયનીમાં વ્યવહારનો અભાવ છે. સ્વપણે છે ને પરપણે નથી. રૂપે સત્તા અને પરરૂપે અસત્તા એ બે ભાવ વડે એકનો નિર્ણય થાય છે. સ્વરૂપે સત્તા, પરરૂપે અસત્તા, નિશ્ચય નહીં સ્વરૂપે સત્તા અસ્તિત્વ અને પરરૂપે અસત્તા વ્યવહાર નહીં માં નથી. નિશ્ચય નહીં માં વ્યવહાર નથી, પ્રમાણમાં નિશ્ચયને વ્યવહાર છે. પ્રમાણ પૂજ્ય નથી. સ્વરૂપે સત્તા, પરરૂપે નિશ્ચય નહીં, નિશ્ચયની રૂપે છે ને વ્યવહારની રૂપે નથી, માટે એક નિશ્ચય નહીં સિદ્ધિ થાય. કારણ કે તે ઉપનયથી રહી છે. વ્યવહાર નહીંનો વિષય જ આત્મા નથી, શુદ્ધ નહીંનો જ વિષય છે આત્મા. જે ઉપાદેય તત્વ છે, જે ગ્રહણ કરવાયું છે, જેમાં અહમ કરવાયું છે, અવલંબન કરવાયું છે, જેનું અવલંબન લેતા અનુભૂતિ થાય, એમાં વ્યવહાર નહીંનો અભાવ છે. વ્યવહાર નહીંનો વિષય ભેદ અને ઉપચાર છે. વ્યવહાર નહીંનો વિષય ભેદ અને ઉપચાર છે, નિશ્ચયનો વિષય અભેદનાનો ઉપચાર છે, આત્માનું સ્વરૂપ અભેદનાનો ઉપચાર છે. આત્મા ભેદરૂપ નથી ને ઉપચારરૂપ નથી, અને ભેદ અને ઉપચારને વિષય કરે તે વ્યવહાર નહીં. વ્યવહાર નહીંનો નિશ્ચયનીમાં અભાવ છે. નિશ્ચયનીમાં અભાવ છે એટલે આત્મામાં અભાવ છે. વ્યવહાર
એના વિષયનો આત્મામાં અભાવ છે
બસ,
અને એનો નિશ્ચયને એમાં
અભાવ છે. નિશ્ચય નહીં માં એનો અભાવ છે.
નિશ્ચય ન હે વો વ્યવહાર નિરપેક્ષ છે.
હા નિરપેક્ષ છે,
નિશ્ચય નહીં મેં વ્યવહાર ને
નહીં હે, નીતે નિશ્ચયની સ્થિર ન થાય. પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચયની વ્યવહાર બે છે, પણ નિશ્ચયની માં વ્યવહાર નથી. પ્રમાણ જ્ઞાન અલગ વાત છે, એ તો પદાર્થની સિદ્ધિ કરે છે. નિશ્ચય નહીં તો અર્થની સિદ્ધિ કરે, અર્થના પ્રયોજનભૂત જે ભગવાન આત્માની સ્થિતિ કરે છે. અભાવ છે, અભાવ છે. કેમ કે નહીં છે ત્યાગ પરથી રહી છે, ઉપનયથી રહી છે. શુદ્ધ નહીં એક જ છે, એવું ને એ આ કે છે. શુદ્ધ નહીં એક જ છે, કઈ નહીં થી અમે જાણીએ કે આત્મા શું કુદૃષ્ટિ ને કુદૃષ્ટિ, તો એમ કરતા નિશ્ચયાભાસ પૂર્ણ આવે કે ના આવે.
દ્રવ્યદ્રષ્ટિ થાય,
દ્રવ્યદ્રષ્ટિ થાય ને અનુભવ થઈ જાય. એવા અનુભવ જ્ઞાનમાં આ જ્ઞાનનો સદભાવ છે.
પછી આવશે,
પછી આવશે, લીધું તે પોતે પોતે લીધું છે.
આમાં બે વાત છે, આપને બે વાત આવે.
એ ભાઈ કહ્યું
આખા પાનાનું સંક્ષિપ્તકરણ
ટાઇટલ છે.
આજે વાંચ્યું ને ત્યારે બહુ આહાર વાતનો આત્મનો ભાવ તો પણ નિશ્ચા પાઠું થાય નહીં. હું શુદ્ધ છું, પરિપૂર્ણ છું, અભેદ છું, અખંડ છું. સંસારી જીવ શુદ્ધ છે, શાક શુદ્ધ કયો અમે નહીં કહીએ બોલો કે નિશ્ચાભાસ થઈ જશે કે નહીં થાય, અનુભૂતિ થઈ જશે. સભાનું ભાન થઈ જાય, સભાનુંથી વાત કરે છે. હા હા, દૂધમાં ઘેર મેળવવાનું તારે કામ શું છે? દૂધ પીની, અમૃત પીની. હા હા, ભેદ અને ઉપચારને શું કામ અંદર સામેલ કરજી? વસ્તુમાં તો ભેદ અને ઉપચાર છે જ નહીં. હવે અણુપચાર અખંડ એક છે પરમાત્મા. હા, બે પણ નથી. હા હા, કારણ કે તે ઉપનેતી રહી છે. ઉપનયના અભાવમાં શાદ પદનો અભાવ કેવી રીતે થાય છે? વ્યવહાર નહીં, ઉપનય જે છે વ્યવહારનો જનક, એના અભાવમાં શાદ પદનો અભાવ કેવી રીતે થાય છે? તેમ કોઈ પૂછે તો કહે છે કે જો હવે એ ઉત્તર આપે છે, સરસ ઉત્તર છે. શ્યાદ પદની પ્રધાનતાથી શ્યાદ શ્યાદ કથનચિત એની પ્રધાનતાથી મુખ્યતાથી ઉપનય વ્યવહારનો જનક થઈ જાય. શ્યાત એક, શ્યાત અભેદ, શ્યાત શુદ્ધ, એમ કહેતા વ્યવહારનો જનક છે એ તો. હા, જ્યારે જ્યારે એટલે કે એમાં શુદ્ધાત્મા દ્રષ્ટિમાં આવતો નથી, ખસી જાય દ્રષ્ટિ. વ્યવહારનીના વિષય તરફ દ્રષ્ટિ જાય તો વ્યવહારનીનો જે વિષય છે એ તો આત્મા નથી, અને એના ઉપર દ્રષ્ટિ રાખે તો અનુભવ થતો નથી. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે.
પ્રમાણ કે પક્ષ વાલે તો પર્યાય દ્રષ્ટિ રહેતી,
પર્યાય દ્રષ્ટિ હતી. પણ પ્રમાણો જન્મ નહીં પૂર્વક જ થાય, તે સમ્યક પ્રમાણ છે. બોલો, પ્રમાણનો પક્ષ છે એમાં તો વ્યવહારનો વ્યવચ્છેદ નથી કરતી પ્રમાણ, એટલે પક્ષાતિક્રાંત થવામાં અસંભવ છે, અસમર્થ છે. બહુ સરસ ખુલાસો છે. તો કુદરતી મને વિચાર ના આવ્યો કે ગુરુદેવ પાસે જો આપવાનું મૂકવું હોય કે સાહેબ આનું વ્યાખ્યાન અમારે સામનું છે. ક્યાંથી કાઢ્યું તમે? આ સાહેબ દિવસી આચાર્યનું છે. પણ મને પુસ્તક આપો તો થાય. ખિસ્સામાં તરત જ પુસ્તક આપ્યો સાહેબ, પુસ્તક સંસ્કૃતમાં છે. ઓહો, વાહ, તો ખુશખુશ થઈ જાય. હા
હા,
ભરાઈ ગયું. એક એ રહી ગયું ને, એક સોગાલીજીના બોલ વ્યાખ્યાન લેવડાવા હતા, એ રહી ગયું. બે રહી ગયું, એ બેન્સીના બોલ લેવડાવ્યા ને બીજા લોકોએ, એ મારે લેવડાવી લે. લાલભાઈ કે છે તો આપણે સાથે કરીએ, એમ પોતાનું મન હોય સમાજને હારે રાખીને કામ કરે. ગાન કુંવર છે ને, ગાન કનૈયો, એ લીલા જુદા પ્રકાર,
લીલા જુદા પ્રકાર.
એ કાલે સરસ કીધું, ગાન લીલા જે ઓળખે એ ઓળખે. ફોન ના કરો ભાઈ,
ઉપરનો ટેલિફોન હોય ને, ક્યાં ટેલિફોન કરું છું? સોનગઢ કરું છું. શું કામ? દૂધનું વિકલ્પ શાંત થઈ જાય કે સાહેબ આરતી ગાથા માટે સાહેબને કહેવાય
નહીં,
સાહેબને
સમજતા બધી ખબર હોય. આમ કે ક્યાં છે ખરું, પણ કાંઈ ખ્યાલ નથી આવતો. જ્યાં બધાને સમજ્યું હોય કે કોઈ બોલે છે કાળા ચશ્મા હોય ને, ખબર ના પડે કેની સામે જોઈ શકે એવું છે. કાળા ચશ્મા હોય ને આમ જોયે પણ કેની સામે જોયે છે, પ્રેમચંદજી સામે કે આની સામે કઈ ખબર ના પડે. આ મને પોતાને ખબર હોય કે હા
બીજા જે એમાં કોઈને કઈ ખબર
નથી, એને પાણી માપી દીધું. તત્વનો અત્યંત ભાવ છે એમ કોઈ બોલ્યું. શાસ્ત્રમાં ભલે ન હોય પણ સાહેબ નવ તત્વનો અભાવ છે, હકીકત છે, શાસ્ત્રમાં વાંચેલો છે, મને યાદ નથી સાહેબ.
આ રીતે કોઈ આપ કહો છો પણ શાસ્ત્રની જરૂર નથી.
હા
બરાબર છે,
બરાબર છે,
એમ જ
એમ બરોબર.
કઈક આવે છે પણ ખબર નથી ક્યાં આવે છે.
સમય
સર્વ એવું ભારે મોટું રાખી લો, ક્યાંક આવે છે ખરું. તત્વનો અત્યંત
યાદ
નથી મૂળ વાત
બનાવે છે,
પરીક્ષા કરે છે. કોક વખત પરીક્ષા લઈ લઈએ, શીખ્યોની પરીક્ષા કોક વખત કેટલામાં છે બધા. બહુ પૈકે બહુ વિકલ્પ થયો છે એનો અત્યંત અભાવ છે કે ક્યાંય મળતું નથી. એક વાર પીધા હતા જો આહા તો આમાં છે ટેલિફોન ઉપાડ્યો. ક્યાં કર્યો ટેલિફોન? સોનગાઢ જોડાવું છું. એટલે હિંમતભાઈ ને ઓલા હિંમતભાઈ છે જોવાળિયા ની ટેલિફોન નંબર હું એને કહી દઉં કે ગુરુદેવને કીએ કે આમાં ચાર પીધા હતા. અરે ભાઈ તમે એને ઓળખ દ્રષ્ટિનો વિષય એને કોઈને પૂછવો પડે હે? દ્રષ્ટિના વિષય તો માત્ર
નિયમ છે.
બસ આ વ્યવહાર નહીં ઉપર જ એકાંત દ્રષ્ટિ છે, નિશ્ચય નહીં ઉપર દ્રષ્ટિ જ જાતી નથી. અને કદાચ નિશ્ચયની દ્રષ્ટિનો પ્રયત્ન કરે તો વ્યવહારની નું અસ્તિત્વ રાખીને નિશ્ચયની ને જાણવાનો પ્રયત્ન કરે. સમજાણું? કદાચિત નિશ્ચય નહીં તરફ નજર કરવાનો એનો વિચાર થાય તો પણ વ્યવહાર નહીં ઉપર નજર રાખી એને જીવતી રાખીને વા નજર કરે એટલે વા નજર જાય જ
નહીં.
એનો પ્રલય કરે જયારે ત્યારે દ્રષ્ટિમાં દ્રવ્ય સામાન્ય આવે અને પર્યાયનો ભેદ દેખાય નહીં. અભેદમાં ભેદ દેખાતો નિશ્ચયની દ્રષ્ટિ તો અમૃત દ્રષ્ટિ છે, અભેદમાં ભેદ દેખાતો. કેમ કે ભેદને પ્રસિદ્ધ કરે છે એ તો વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીંના વિષયનો આત્મામાં અભાવ છે, ભેદનો અભાવ છે આત્મામાં. તો અભેદ સામાન્ય છે, ગુણભેદ એ નથી ને પર્યાય ભેદ પણ. આગળ ઉપનયના અભાવમાં શ્યાદપદનો અભાવ કેવી રીતે થાય છે એમ કોઈ પૂછે તો કહે છે કે શ્યાદપાદની પ્રધાનતાથી મુખ્યતાથી ઉપનય વ્યવહાર નયનો જનક છે. હા હા, જ્યાં શ્યાદવાદની મુખ્યપણે વાત કરી કે શ્યાદ ત્યાં વ્યવહાર ઉત્પન્ન થઈ ગયો. ખલાસ, નિશ્ચય ઝંકાઈ ગયો, નિશ્ચય નજરમાં ના આવે, તિરભૂત થઈ જાય. જ્યારે નિશ્ચયની દ્વારા જોજો એટલું સંકલન કર્યું છે સરસ સુંદર કે એ વ્યવહારનો જનક છે શ્યાદપદથી. હવે એને રાખોથી આત્માનો અનુભવ નહીં થાય. જ્યારે નિશ્ચયની દ્વારા શ્વાસિત નિશ્ચયની દ્વારા એકલા અભેદ સામાન્ય ટંકોત્કીર્ણે તરફ જોવાની નજર જ્યાં થાય છે ત્યાં દ્વારા ઉપનયનો પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે. પ્રલય વિશેષ એક ને લઈ દેખાતી જ નથી,
સર્વનાશ,
સર્વનાશ છે ની દેખાતી નથી. ભેદ દેખાતો નથી, પર્યાયનો ભેદ દેખાતો નથી, ઉપયોગ લક્ષણ દેખાતો નથી અને જ્ઞાન ગુણનો ભેદ પણ દેખાતો નથી. ઉપયોગ લક્ષણ એ પણ વ્યવહારી નો વિષય છે. અને જ્ઞાન ગુણ સહજ ગુણભેદ આત્મામાં જ્ઞાન છે, ચારિત્ર છે, એ પણ વ્યવહાર નહીં નો વિષય છે. એને પ્રણય કરાવી દેવામાં ત્રણ ગુણભેદ દેખાતા નથી અને ઉપયોગ લક્ષણ પણ દેખાતા નથી, એક લડલક જણાય છે. લક્ષ જણાય છે ત્યારે લક્ષણ અને લક્ષ અભેદ થઈને જણાય જાય, એટલો ભેદ નથી દેખાતો. ભેદ દેખાય તો લક્ષ નથી દેખાતો. બહુ ઊંચું છે, એવો માલ ભેરો છે. વ્યવહાર નહીં નો પ્રલય શબ્દ વાપરો છે ને, હવે પ્રલય કરે ત્યારે એક નિશ્ચય નહીં શુદ્ધ નહીં દેખાય, એટલે શુદ્ધ નહીં નો વિષય શુદ્ધાત્મા એના દર્શન થાય. અભેદમાં ભેદ દેખાતો નથી, એ આપણે વાત આવે છે ને, અભેદમાં અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી. આ કેમ કે ભેદના લક્ષે અભેદ નતો દેખાતો, દીર્ઘૂત થઈ જતો ઢંકાઈ જતો હતો, રાહુ છે વ્યવહાર નહીં રાહુ છે. રાહુ ના કાને કેશે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. એમ જે દેખાય છે એ રાહુ આડો આવી ગયો, દર્શન ન થાય અભેદના. અહીંયા ભેદની જ વાત કરી, રાગની વાત તો આમાં લીધી જ નથી. ઉપરમાં જો ભેદ અને અનુપચાર બે જ કહ્યું છે, અભેદ અને અનુપચાર નીચેનું લક્ષણ બાંધ્યું છે, અભેદ અને અનુપચાર. જ્યારે નિશ્ચયની દ્વારા ઉપનયનો પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે ત્યારે એક એક નિશ્ચય નય જો જો બે નહીં એક નિશ્ચયને જ પ્રકાશિત થાય છે. વ્યવહાર અસ્ત થયો તો સંસારનો અસ્ત થયો, થયું તું કે વ્યવહારનો અસ્ત થયો સંસારનો અસ્ત થઈ ગયો, મોક્ષ માર્ગનો ઉદય થઈ ગયો, બંધ માર્ગનો અસ્ત થઈ ગયો. જયારે એક નિશ્ચય નય જો તમે કે કામ પ્રકાશિત થાય છે, આત્મસ્વભાવમ પરભાવ ભિન્નમ, આત્માનો સ્વભાવ શુદ્ધ નહીં, આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરો થાય છે. આઈ શુદ્ધ નહીં, આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરો થાય છે, વિભાવને પ્રગટ કરતો જ નથી, એનો વિષય જ નથી. જોકે નિશ્ચયની વસ્તુનો સદભાવ એટલે અસ્તિત્વભાવ, સદભાવ શુદ્ધ એક અખંડરૂપ છે. જોકે નિશ્ચયની વસ્તુનો સદભાવ અસ્તિત્વભાવ હોવાપણનો ભાવ શુદ્ધ છે, એક છે ને અખંડરૂપ છે, ચાર વિશેષણ લગાડ્યા. નિશ્ચય નહીંથી વસ્તુ કેવી છે કે એક સત છે, શુદ્ધ છે, એક છે ને અખંડ છે, તો પણ વસ્તુની શુદ્ધતા જો ઊંચામાં ઊંચી વાત કરે છે, છે તો આવી વસ્તુ, તો પણ વસ્તુની શુદ્ધતા ઉપનયજનિત ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા એવી રીતે કવલિત આચ્છાદિત થાય છે, જેવી રીતે સૂર્યનો બિંબ રાહુ દ્વારા આચ્છાદિત કવલિત થાય છે. સૂર્ય હોવા છતાં સૂર્ય દેખાતો નથી, સૂર્યનો અભાવ નથી, પણ સૂર્યની જોવાની આડે જે રાહુ આડો આવી ગયો તો એનો જે પ્રકાશ છે એ પ્રકાશ દ્વારા સૂર્ય દેખાતો હતો, એ પ્રકાશની આડા વાદળ આવી ગયા કે એવું આવી ગયું ગ્રહણ થઈ જાય તો સૂર્ય દેખાતો નથી. એમ વસ્તુનો શત્રુ એક અખંડ શુદ્ધભાવ છે, એક છે ટંકોત્કીર્ણ છે, શુદ્ધ છે, શુદ્ધ જ છે આત્મા. પણ એ શુદ્ધ નથી દેખાતો અનાદિત્ય જ્ઞાનીને, કેમ કે એની નજર ભેદ અને વ્યવહાર ઉપર પડી છે અનાદિથી. એટલે વસ્તુ દેખાતી નથી, સૂર્ય દેખાતો નથી, એટલે વ્યવહાર રાહુના સ્થાને છે. વ્યવહારની રૂચિ, વ્યવહારનો પ્રેમ એ આત્માનો અનુભવ થવા નહીં દે. પણ આત્મા ભલે એ વ્યવહારનો પક્ષ હોય તો પણ આત્મા તો એના સ્વરૂપને છોડતો નથી. સતરૂપ છે, શુદ્ધ છે, એક છે ને અખંડ છે. આછાદી થઈ જાય છે, દેખાતું નથી, દેખાતો નથી, છે ખરો આત્મા.
એટલે તો
આછાદી, એનો નાશ ન થાય. સૂર્યનો નાશ ન થયો, સૂર્ય દેખાતો નથી, આડો આવી ગયો, ગ્રહણ થઈ ગયું, ગ્રહણ ગ્રહણ થઈ ગયું, અંધારું થઈ ગયું. આચાદિત કરે છે, તિરોભાવ કરે છે, કહી શકાય. જેવી રીતે સૂર્યનો બિંબ, સૂર્યના બિંબને આચાદિત કરે જ રાહુ, સૂર્યનો બિંબ અભાવ ન થાય, એ તો જેવો છે એવો એવો છે. વ્યવહાર નહીં વિષય જ નથી આ, વ્યવહાર નહીં દ્વારા આત્માનો અનુભવ થાય છે, કેમ કે એનો વિષય નથી. એનો વિષય ભેદ અને ઉપચાર છે, એને વિષય કરે છે. નિશ્ચયની તો અભેદ અને અનુપચાર છે. સ્વાશ્રિત નિશ્ચયની ભેદ આશ્રિત વ્યવહાર, પરાશ્રિત વ્યવહાર ન લેતા ભેદ આશ્રિત લીધો. સમજી ગયા? અધ્યાત્મની આ પદ્ધતિ લીધી, કેમ કે રાગ તો એનો ભેદ જ નથી. જ્ઞાન ગુણ એનો ભેદ છે અને ઉપયોગ પણ એનો પર્યાય ભેદ છે. ભેદ લીધો, ભેદનો ભેદને વ્યવહાર લીધો, એ સદભૂત વ્યવહાર. એ કહે છે કે સદભૂત વ્યવહારની શું જરૂર છે, અસતની કલ્પના એ છોડાવે છે એટલે આવશ્યક છે. એટલે જ્ઞાન પે આત્મા એમ એટલું કરે છે, રાગ પે આત્મા એનો પ્રતિષેધ કરે છે. સદભૂત વ્યવહાર અસદભૂત વ્યવહારનો નિષેધ કરે છે, એટલું એનામાં છે. અસત્કલ્પના નિવૃત્તિ છે. પેલી બેટરી મારી લાવો,
કાચ લો,
એક કાચની બેટરી છે. આ કાચ હોય તો ચાલ, કાચ લાવો ને,
અમને કાચ પડ્યો છે.
સર જરાયો ઝાંખા છે,
સર ઝાંખું
બહુ કાળા નું કહેવાય,
સહી ઊંચી નાખી છે.
હા સહી ઓછી
બેટરી પાવર છે,
લાવો તો ના પાવર નહીં હોય, બેટરીનું
પાવર
છે, પાવર છે, પાવર તો છે. પાવર ખલાસ થઈ ગયો, બનવાનું પીડું પીડું ખલાસ, અને કાંઈ કોન્ટ્રાક્ટ ન થતો એમ બને કાંઈ. તમે સહી લેતો તો કરી દે, આચ્છાદિત થાય છે. જેવી રીતે સૂર્યનો બિંબ રાહુ દ્વારા આચ્છાદિત થાય છે, આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહારને શા માટે આવશ્યક છે? જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, જાણે તે આત્મા, એની જરૂર શું છે? જો વ્યવહાર નહીં નિશ્ચયનીના વિષયને આચ્છાદિત કરે, અને તમે તો ત્યાં સુધી આગળ લઈ ગયા કે વ્યવહારની તો રાહુના સ્થાને છે, આ શું આટલું બધું રાહુ. એવું શીખીને પણ કેટલી ગોઠવણી કરી છે અંદર, માલ ભીરો છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે. આત્માનું લક્ષણ કહ્યું તો ભેદ થઈ ગયો, ત્યાં ભેદ થઈ ગયો. આ પર્યાય પર નજર ગઈ. દૃઢદ્રષ્ટિ નથી, વ્યવહારની દ્રષ્ટિ છે ને, એ તો લક્ષણ. અહીંયા એ લેવું છે ભેદ, અહીંયા ભેદ જ લેવો છે. ગુણભેદ અને પર્યાય ભેદ જ લેવા, રાગ ને તો યાદ હતું. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહાર નહીં શા માટે આવશ્યક છે? વ્યવહાર નહીંનું પ્રતિપાદન શાસ્ત્રમાં શા માટે આવે છે? જો રાહુ ના સ્થાને હોય તો, કાંઈ મદદ આત્માને ન કરતો હોય તો, આડો આવતો હોય તો, નુકસાન કરતો હોય તો, એનું કથનની જરૂર શું પડી છે? કે સાંભળ, અસત્ય કલ્પના નિવૃત્તિ માટે અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે. સમ્યક રત્નત્રયથી પરમાર્થની સિદ્ધિ થાય છે. આ વ્યવહાર રત્નત્રયનો નિષેધ કરે છે. નિશ્ચય રત્નત્રય સદ્ભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહારનો નિષેધ કરે છે. અસત્ય કલ્પના, સત્ય કલ્પના જે ખોટું છે. નિશ્ચય મોક્ષ માર્ગ એક જ છે, વ્યવહાર મોક્ષ માર્ગ માર્ગ જ નથી. એમ કરીને સદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહારનો નિષેધ કરે છે, એટલી એનામાં શક્તિ છે. પણ નિશ્ચયને એનાથી પ્રાપ્ત નથી થતી. એમ એનાથી નજર નિશ્ચયને ઉપર ન જાય. આમાં આવશે હજી, આમાં આવે છે. પરમાર્થની છે ને, જોવું તમને સમજ. અસત્ય કલ્પના નિવૃત્તિ માટે અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિ માટે વ્યવહાર આવશ્યક છે. એમ કહ્યું, વ્યવહાર આવશ્યક છે. હવે એ વ્યવહાર આવશ્યક છે એટલા માટે કે એ વ્યવહાર, સદ્ભૂત વ્યવહાર પરમાર્થને સિદ્ધ કરે છે. સમ્યક રત્નત્રયથી પરમાર્થની સિદ્ધિ થાય છે. સમ્યક રત્નત્રય જે છે એ વ્યવહાર નહીં વિષય છે, પણ જયારે એ પરમાર્થની સિદ્ધિ કરે છે. કેમ કે એ પરમાર્થને પ્રતિપાદન કરે છે, એમ આખેલે પણ આવશે. એનું કારણ કે જે નિશ્ચય રહીથી શુદ્ધાત્મા દ્રષ્ટિમાં જે આવ્યો, ત્યાં નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થયા, તો એ નિશ્ચય રત્નત્રયના પરિણામ પરમાર્થની પ્રસિદ્ધિ કરે છે. એનાથી કથનથી નવીન છે, માટે એને પ્રસિદ્ધ કરે છે. એના ઉપર નજર રાખવાની નથી, નજર તો ત્રિકાળી ઉપર, પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થયા એ પરમાર્થને બતાવે છે, સિદ્ધિ કરે છે કે આ આત્મા છે. શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તે શુદ્ધની પ્રસિદ્ધિ કરે છે. એમ એટલા માટે એ આવશ્યક છે. પણ જે બોલો ખોટો વ્યવહાર છે એ તો પરમાર્થને બતાવતો જ નથી. એ તો વ્યવહારનો, એ અસદભૂત વ્યવહારનો તો નિષેધ કરે છે. સદભૂત વ્યવહાર અસદભૂતનો નિષેધ કરે છે અને પરમાર્થને બતાવે છે. બસ એટલું છે. એટલા માટે આવશ્યક છે. એટલું
વ્યવહાર તરીકે
સમ્યક રત્નત્રયના
પરિણામ એ વ્યવહાર છે.
હા, એ વ્યવહાર છે અને પૂજ્યતર છે. પૂજ્યતમ નથી એમને કે છે. શાંતિથી સમજતો થાય. આખર તો શુદ્ધાત્માના દર્શન કરાવવા છે ને, તો શુદ્ધાત્માના દર્શન કોણ કરે કે નિશ્ચય રત્નના પરિણામ. તો નિશ્ચય રત્નના પરિણામે રાગને પ્રસિદ્ધ કર્યો, છ દ્રવ્યને પ્રસિદ્ધ કર્યો, કેને પ્રસિદ્ધ કરે છે? શુદ્ધાત્માને, પરમાર્થને પ્રસિદ્ધ કરે છે. માટે તે આવશ્યક છે, જરૂરનું છે, જાણે લો પ્રયોજનમાં, બસ એટલું છે બરાબર છે. એ કઈ ઉપાદય નથી, ઉપાદય તો ત્રિકાળિત્રય છે, પણ એનો આશ્રય લીધો અને નિશ્ચય રત્ન તરીકે પરિણામ પ્રગટ થયા મોક્ષ માર્ગના, તો એને પરમાર્થે પ્રસિદ્ધ કર્યો. એમ પછી વિચાર આવતું કે શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો કે આત્મા કહો, એક જ છે. કેમ કે શુદ્ધ નહીં આત્માને પ્રસિદ્ધ કર્યો, તો આત્માનું જ્ઞાન છે તે જ્ઞાન પણ આત્મા છે, આત્માનું સિદ્ધાંત તે સિદ્ધાંત પણ આત્મા છે, એ પરમાર્થે પ્રસિદ્ધ કરે. સમ્યક રત્ન તૈથી પરમાર્થની સિદ્ધિ થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે જો પ્રશ્ન ઉપર પ્રશ્ન, કેટલું એનું વિશાળ જ્ઞાન છે. લોકોને જે પ્રશ્ન ઉઠે એનો પ્રશ્ન પોતે મૂકે. અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો એટલે ત્રિકાળી દ્રવ્ય તો સ્વભાવ સિદ્ધ છે, વળી એને સમ્યક રત્ન તરીકે પ્રસિદ્ધ કરે, એ તો સ્વભાવ સિદ્ધ છે. કોઈ પ્રસિદ્ધ કરે કે ન કરે તો છે જેને. શું જરૂર પડી? અહીં પ્રશ્ન થાય છે કે પરમાર તો સ્વભાવ સિદ્ધ છે, તો રત્નત્રયથી તેની સિદ્ધિ કેવી રીતે થાય? વસ્તુઓના દિયનું છે કે ના ઇરવા. હવે એને પ્રસિદ્ધ કરવા માટે તમે આ વ્યવહારને સિદ્ધ કર્યો, તો એ તો પહેલાથી જ છે.
પરમાર્થને સિદ્ધ કરવો એ જ વ્યવહાર છે ખરેખર,
જે પરમાર્થને પ્રસિદ્ધ કરે તે જ વ્યવહાર હાથ છે.
પણ પરમાર્થ તો સ્વયં સિદ્ધ છે, એને વ્યવહારને સિદ્ધ કરવાની જરૂર શું પડી?
એ પ્રકૃતિઓ એનો જવાબ આપે છે કે તો જો એકાંતે એ નિશ્ચય રત્નત્રયના પરિણામ જો ભિન્ન છે સર્વથા એમ માનતો, તો આત્મજ્ઞાન થયું, તો આત્મજ્ઞાનમાં ત્યારબાદનો સદભાવ આવે છે. આ આત્મજ્ઞાન થયું છે, ધર્મજ્ઞાન ચૈતન્યના પરિણામ આત્મજ્ઞાન થયું છે, આત્મજ્ઞાનમાં ત્યારબાદની સ્થિતિ છે. આત્મામાં ત્યારબાદનો અભાવ, આત્મજ્ઞાનમાં ત્યારબાદનો સદભાવ. કેમ બે અવતરણ? હા, અનુભવ થઈ ગયો કે નહીં? નિશ્ચય રત્નત્રય પ્રગટ થયું ત્યાર પછી શ્યાદવાદ છે. હજી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય ત્યારે શ્યાદવાદ ઉભો થાય છે, તો પણ આ બધું જે પરોક્ષ અનુભૂતિ છે તને એ તો હજી સમજાવે છે.
આ
પાણી સમજે
તો બસ
આ અહીં પ્રશ્ન થાય છે કે પરમાર તો સ્વભાવથી છે, તો રત્નત્રયથી તેની સિદ્ધિ કેવી રીતે થાય છે? આ જ્ઞાન પ્રગટ થાય ત્યારે પરમાર સ્વભાવ જણાય, પણ જ્ઞાન પ્રગટ કરવાની જરૂર શું છે? એ તો વ્યવહાર એનો વિષય છે. એટલે નહીં, આત્મજ્ઞાન પ્રગટ થાય એમાં શ્યાદવાદ છે એ મર્જિત કરે છે. આત્મજ્ઞાન પ્રગટ થયું ને રત્નત્રયમાં, આત્મજ્ઞાન થયું કે નહીં? તો આત્મજ્ઞાનમાં શ્યાદવાદનો સદભાવ છે, આત્મામાં ભાવ છે.
પેલા સિદ્ધ કર્યું,
એ તો પેલા સિદ્ધ કર્યું.
બે વાત એક્સ્ટ્રા ઓર્ડિનરી સિદ્ધ કરે છે,
બંને વાત. એ કુદરતી અહીંયા વાત થઈ હતી આત્મામાં શ્યાદવાદ, પછી તો ચાલતું જ હોય છે. પછી થોડીક વાર પછી મોટરમાં બેઠા જવા માટે, મોટરમાં સંધ્યાબેન આવ્યા બેઠા. સંધ્યા, આત્મામાં ચારદાદનો અભાવ છે, પણ આત્મજ્ઞાનમાં ચારદાદનો
છે.
બસ એને ખૂબ ધૂમ ધરી ગઈ ઠેઠ ભોલન, ખૂબ ઉપલું નથી કરે એ વાત. જુઓ તરીક પ્રગટ થયું તો જ્ઞાન પ્રગટ થયું કે નહીં? તો જે જ્ઞાન પ્રગટ થયું એ કથનચિત સીધી કરે છે, જ્ઞાનમાં કથનચિત છે, જો આવ્યું કે નહીં અનુભવ પછી સાહેબ આવ્યું આવ્યું આત્મજ્ઞાનમાં ત્યારબાદ હોય આત્મજ્ઞાન, આત્મામાં નહીં આત્માનું થયું જ્ઞાન રત્નત્રય, એમાં એ જ્ઞાન એમ જાણે છે કે આ જ્ઞાનની શુદ્ધ જ્ઞાનની પર્યાય છે, એ કથનથી જ બેનને કથનથી જમીન છે એમ કે છે અને ન્યાય આપશે કે જો સર્વથા બિનમાન શુદ્ધ જ્ઞાનને આત્માથી, શુદ્ધ જ્ઞાન જેને પરમાર્થની સ્થિતિ કરી એવા અતિન્દ્રિય જ્ઞાનને સર્વથા જો ભિન્ન માનીશ આ તો પરમાર્થનો નાશ થશે, આત્મા દેરીએ, કેમ કે આત્માને પ્રસિદ્ધ કરનાર તો જ્ઞાન છે. આ માટે કથનચિત અભિન્ન છે, સર્વથા અભિન્ન નથી એમ કે છે જો. અને સર્વથા અભિન્ન હોય તો શું દોષ આવે પણ કે આખો ચ્યારબાદ શરૂ થયો, અવતરણ થાય છે ચ્યારબાદ, ત્યારબાદ આત્મજ્ઞાનમાં હોય, આત્મજ્ઞાન કરી સીધી પછી નિશ્ચય પ્રગટ, આત્મજ્ઞાન પ્રગટ થયું પછી જ્ઞાન જાણે છે. કોઈ નહીં દુભાય નહીં, આત્માનું ભાન ને જ્ઞાન થઈ જાય અને મોક્ષ માર્ગમાં પરિણિત થઈને મોક્ષ થઈ જાય છે એમ છે. આમાં માલ કરો આપણી તો શક્તિ નથી, બાકી આમાં માલ બહુ હોય, ગુરુદેવ આમાંથી કાઢે તો બહુ કાઢી શકે. આ પાનું લઈ જાય અહીંયા બીજું તો હું લઈ જાઉં તારે, આનો ખુલાસો કરો એ તો કરે તરત જ. તારું અહીંયા કેમ લાલભાઈ યાદ ન કર્યું કે સાહેબ ભૂલી ગયો, માફ કરો હવે અત્યારે સમજાવો. એ તો થવાનું છે, રસ્તા તો
જવાનું છે
કાગળ,
ટપાલ લઈને આવ્યો છું કાગળ લઈને અત્યારે ભગવાન હે બહુ સરસ લાવ લાવ શું છે.
ચર્ચા શરૂ હોય તો
હમણાં હા આવો જરૂર, થોડા ટાઈમ પછી ત્યાં જ આવવાનું તમારે છે, 50 વર્ષ પછી. હા હા 50 વર્ષની ડેટ છે. ઓહો આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહારની શા માટે આવશ્યક છે? અસત્ય કલ્પના નિવૃત્તિ માટે અને સમ્યક તત્વ એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિ માટે વ્યવહાર આવશ્યક છે, બરાબર. હવે અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવથી જ છે, જ્ઞાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાયકની પ્રસિદ્ધિ માટે જ્ઞાનની શું જરૂર છે? એમ તો રત્નત્રયથી તેની એટલે પરમાર્થની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ કેવી રીતે થાય છે? સ્વયં સિદ્ધ હોય એની સિદ્ધિ બીજા માટેની શું જ્ઞાનની જરૂર છે? શુદ્ધ જ્ઞાનની એ પ્રશ્ન કરે છે. ભલે તમે તો કહી ગયા છો કે ત્યારબાદ તો આપના અભાવ છે, હવે દણાનો ઉપચાર છે, ભેદ તો એમાં છે નહીં, અને ભેદથી અભેદની સિદ્ધિ શા માટે કરો છો? એમ અનુભવ નથી તને એટલે તેના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને એટલે ત્રિકાળી દ્રવ્યને રત્નત્રયથી એટલે શુદ્ધ જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય પ્રત્યે એનાથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો સર્વથા ભિન્નથી તો અનુભૂતિ થઈ અને જ્ઞાન પ્રગટ થયું ત્યારે કથનથી દબીન આ શું અદભુત વાત. અહીં તેના ઉત્તરમાં કહે છે કે પરમાર્થને રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચયનો અભાવ થઈ જાય, નિશ્ચયનો અભાવ થઈ જાય એટલે ભગવાન આત્માનો જ નાશ થાય, અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો કે શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું એનાથી આત્મા સર્વથા અભિન્ન છે એમ માનવામાં આવે એટલે કે દ્રવ્ય થઈ જાય, પર્યાય પોતે દ્રવ્ય થઈ જાય. તો સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય તો નિશ્ચય મોક્ષ માર્ગ નો અભાવ થઈ જાય અભિન્ન થાય તો આત્મનો અર્થ થાય ઓલા કરતા બે જુદા પ્રકારનું થયું જુદા પ્રકાર જુદી ટાઈપ છે એમાં એમ છે કે સર્વથા જો અભિન્ન માનવામાં આવે તો પર્યાય ના નાશે જરૂર નાશ થાય અહીંયા કે છે કે સર્વથા અભિન્ન માનવામાં આવે તો જે પર્યાય છે તો દ્રવ્ય થઈ જાય તો મોક્ષ માર્ગ રહેતો નથી તો મોક્ષ માર્ગ રહે તો મોક્ષ થાય પણ મોક્ષ માર્ગ નો અભાવ મોક્ષ માર્ગ પોતે દ્રવ્ય થઈ જાય તો મોક્ષ માર્ગ રહેતો નથી તો મોક્ષ પણ ન થાય પર્યાય દ્રવ્ય ન થાય એમ કે છે ન થાય એમ કે છે આ બેન પર્યાય પોતે દ્રવ્ય ન થાય
પર્યાયને સર્વતા જે અભિન્ન માને છે અભિન્ન તો એ જ વ્યવહારનો લોપ કરે
લોપ કર્યો એને લોપ કર્યો વ્યવહારનો મોક્ષ માર્ગની પર્યાય વ્યવહાર છે અભિન્ન માને છે એને મોક્ષ માર્ગ માન્યો નહીં એ તો દ્રવ્ય થઈ ગયું
દ્રવ્ય થઈ ગયું
હા હા દ્રવ્ય થઈ ગયું તો ક્રિયા મોક્ષ માર્ગની તો પર્યાયમાં થાય પર્યાય નિષ્ક્રિય ન થાય દ્રવ્ય નિષ્ક્રિય છે જુદા પ્રકારે જુદી ટાઈપથી વાત એમ છે કે દ્રવ્યને પર્યાય તો અભેદ જ છે તમે ક્યાં શાળા માટે ભેદ કરો છો અભેદ જ છે પછી એમાં ભેદ કરવાનો પ્રશ્ન જ નથી એમ એક પંડિત કહેતા ચાલે તો કે છે કે જો સર્વથા અભેદ હોય હા હા તો ભેદનું વ્યવહાર એટલે મોક્ષ માર્ગનો જ અભાવ થશે પર્યાય દ્રવ્ય થઈ ગઈ તો દ્રવ્ય થઈ ગઈ તો દ્રવ્ય તો નિષ્ક્રિય છે તો પછી શુદ્ધિની વૃદ્ધિ શેમાં થશે શુદ્ધિની વૃદ્ધિ થતા થતા મોક્ષ થાય એ તો કંઈ રહેતું નથી માટે સર્વથા અભિન્ન નથી કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન સર્વથા ભિન્નમાન સર્વથા ભિન્નમાન તો દ્રવ્યની સિદ્ધિ કોણ કરશે ભિન્ન ભિન્નની સિદ્ધિ નહીં કરે કથનચિત અભિન્ન ભિન્નની અભિન્નની સિદ્ધિ કરશે અને સર્વથા અભિન્ન માનીશ તો મોક્ષ માર્ગ નહીં લે હા હા અદભુત વાત છે બે વાત તદ્દન સુંદર રીતે સમજાવે છે આ અભેદના પક્ષવાળાને કહે છે પર્યાયને દ્રવ્ય અભેદ છે એવો એક પક્ષ છે સમજી ગયા એવો એક પક્ષ એ જીવો તો કહેતો ભેદ ન કરો દ્રવ્યને પર્યાય અભેદ જ છે એની સામે કહે છે કે તું સર્વથા અભેદમાં ગયો છો તારી ભૂલ થાય છે તો નિશ્ચય રત્નત્રીના પરિણામ જે વ્યવહારની વિષય છે એ રહેતો નથી હા હા તો પ્રમાણ જ્ઞાન રહેતું નથી દ્રવ્ય પર્યાયની જાણનારું ક્યાં નહીં જ્ઞાન ક્યાં રહ્યું પર્યાય તો દ્રવ્ય થઈ ગઈ તો દ્રવ્યને પર્યાય એને જાણનારું પ્રમાણ જ્ઞાન કર્યું પ્રમાણ જ્ઞાન બે ને જુદું જાણે છે પ્રમાણ જ્ઞાન દ્રવ્યને દ્રવ્યરૂપ અને પરિણામને પરિણામ જાણે છે જુદાની વાત છે સાધારણ વાત નથી બહુ ગંભીર ટીકા છે ઘણી ગંભીર પર્યાયને દ્રવ્યથી અભિન્માન તો પ્રમાણ જ્ઞાનનો જે વિષય યુક્ત દ્રવ્ય પર્યાય લે એ તો ન રહ્યું તો પ્રમાણ જ્ઞાન ન રહ્યું તો જ્ઞાન જ ન રહ્યું એમ કે છે કે જો સર્વથા અભિન્માન તો પર્યાય પોતે દ્રવ્ય થઈ ગઈ તો પ્રમાણ જ્ઞાન નયપૂર્વક જે થાય છે દ્રવ્યને દ્રવ્ય રૂપે પર્યાય રૂપ એ રહ્યું નહીં અભાવ થઈ ગયો
દ્રવ્ય
નહીં રહ્યા
પ્રમાણ જ્ઞાન એને ઉડાડ્યું, માન્યતામાં એને પ્રમાણ
અભેદ કહે છે. દ્રવ્ય પર્યાય ની એકતા છે. દ્રવ્ય પર્યાય, દ્રવ્ય ઉપાદેય પર્યાય એમ શા માટે કયો છો? એમ કે છે, એમ કે છે કે દ્રવ્ય ઉપાદેય પર્યાય હે, દ્રવ્ય પર્યાય તો અભેદ જ છે, ભેદ શા માટે કરો છો? એ અમારી સત્યતાથી કે ભાઈ તમે તો એ ઉપાધિ રહેતું નથી. એ ઉપાધિનું શું કામ છે? વસ્તુ અભેદ જ છે, બસ દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ નથી. ઉત્પાદિત ધ્રુવતમ સત એક સત છે. આ કે બે સત, જો બે સત નહીં માન તો મોક્ષ માર્ગનો ભાવ. સત બે કાયમ રહે છે, કાયમ બે સત. દ્રવ્ય ને પર્યાય બે સત ઉત્પદ કાયમ રહે છે. હવે જો એ સતરૂપ પર્યાય જે છે ક્ષણિક ઉપાદાન એને ત્રિકાળી ઉપાદાન તરીકે અભેદ કરીને સર્વતા તો મોક્ષ માર્ગનો નાશ થઈ જશે. પ્રમાણ જ્ઞાન રહેતું નથી, ઘણો દોષ આવશે મોટો. માટે કથનથી દવેદ અને કથનથી ભેદ એને બરાબર. આત્મજ્ઞાનમાં જ યાદ વાત છે, જણાય છે એ કે છે.
કથનથી
ભિન્ન છે, વસ્તુનું સ્વરૂપ જ છે.
માટે આત્મજ્ઞાનમાં જેવું છે એવું જણાય,
એવું જણાય છે. એમના ધર્મ જ્ઞાન છે કથનથી ભિન્ન અભિન્ન. સર્વતા ભિન્ન પર્યાય નથી, સર્વતા અભિન્ન પણ દ્રવ્યથી પર્યાય થાય જ નહીં. અભેદ સર્વથા ભેદ માનતા દોષ આવી જાય, મોક્ષ માર્ગ રહેશે નહીં. અને સર્વથા ભિન્ન માને દ્રવ્ય આવીને
પર્યાયમાં
આનંદ ની આવે તો ભગવાન આત્મા છે. કેમ કે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરનાર પર્યાયને તો આ પૂર્વમાં રાખી અને પશ્ચિમમાં રાખ્યું દ્રવ્ય. એ ક્ષણિક અભેદ તો લીધું નહીં, કથનથી અભેદ ન લીધું. સર્વથા ભિન્ન ઈ શબ્દ છે, કથનથી ભિન્ન તો દોષ નથી. સર્વથા ભિન્ન થી પરમાત્મા નાશ થશે. સુરક્ષિત રહી જાય છે. નકર ધ્યાન અને ધ્યેય બે ક્યાં રહ્યા? ધ્યાન ને ધ્યેય રૂપ માની લીધું. ધ્યાન ધ્યેય રૂપ ક્યાંથી થાય? ધ્યાન ધ્યાન રૂપ, ધ્યેય ધ્યેય રૂપ, ત્યારે સાધ્યની સ્થિતિ થાય. મોક્ષ માર્ગ મોક્ષ બહુ
કથનચિત અભિન્નમાં દ્રવી કી સિદ્ધિ, કથનચિત ભિન્નમાં મોક્ષ માર્ગ કી સિદ્ધિ. મોક્ષ માટે કે
સર્વથા ભિન્નમાં, સર્વથા ભિન્નમાં દ્રવ્યનો નાશ અને સર્વથા અભિન્નમાં પર્યાયનો નાશ. સર્વથા ભિન્નમાં દ્રવ્યનો નાશ અને સર્વથા અભિન્નમાં પર્યાયનો નાશ. ઉલટા બરાબર છે, બધું બરાબર બરાબર બેસી જાય છે. કેમ કે પર્યાય જો દ્રવ્ય થઈ જાય તો બીજા સમયે સુધીની વૃદ્ધિ ક્યાં રહી?
જેનો
ચોથો પ્રકટ થયો એનો પ્રગટ
થયો
બધી મોક્ષ જ ન થાય, મોક્ષ
ક્યાંથી
થાય? આત્મજ્ઞાનમાં યાદ વાત છે. હા, કથનથી ભીન અભિન એવું જ્ઞાન થાય છે. ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય તેથી કથનચિત ભેદથી જ તેની સિદ્ધિ થાય છે એમ આગમમાં કહ્યું છે. કથનચિત ભેદ ને કથનચિત અભેદ પર્યાય કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન છે એમ. આવી રીતે આત્મા જ્યાં સુધી લ્યો, આ બધું તમે જે લેસન કર્યું અનુભવ પહેલા આવું છે એમ તમારા જ્ઞાનમાં થાપ્યું, જાણ્યું, માન્યું, તો આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે એટલે કે તત્વને જાણે છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે, પ્રત્યક્ષ અનુભૂતિ નહીં પક્ષાધિકરણ છે. એમાં નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, ભિન્ન ને અભિન્ન કાંઈ નથી. બસ આ પરોક્ષ જ્ઞાનમાં અભ્યાસ કરતા આવું બધું તું જાણી લે. બસ જો એમ છે તો નિશ્ચય ને વ્યવહાર બંને સમાન પૂજતાને પ્રાપ્ત થાય છે. જો આ એમ છે તો નિશ્ચય ને વ્યવહાર બંને સમાન પૂજતાને પ્રાપ્ત થાય છે. નહીં, એમ નથી. કારણ કે વ્યવહાર પૂજ્યતર છે. એ વ્યવહાર કયો ખબર છે ને? નિશ્ચય રત્નત્રીના પરિણામ એ પૂજ્યતર છે અને નિશ્ચય પૂજ્યતમ છે. નિશ્ચય એટલે દ્રવ્ય, એમ લેવું. વ્યવહાર એટલે રત્નત્રીના સદ્ભુત. નિશ્ચય નિશ્ચય પૂજ્યતમ છે. એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વ્યવહાર નિશ્ચય તથા અનુભય એ બે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં અનુભય ગ્રહણ થવામાં પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર પૂજ્ય કેમ નથી? શું કે હવે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં બે તો જુદા જુદા નામ છે, પણ નિશ્ચય નહીં પણ નહીં એનું નામ, એમનો વ્યવહાર નહીં પણ નહીં અનુભય બેમાંથી કોઈ નહીં એવું જે પ્રમાણ જ્ઞાન. પ્રમાણ જ્ઞાન આવ્યું ને એમાં નહીં ના આવી શબ્દો, નહીંના શબ્દનો પ્રયોગ કરતો બે દેખાશે. અને નહીંના શબ્દનો પ્રયોગ ન કર અનુભય બેમાંથી કોઈ નહીં તો પ્રમાણ જ્ઞાન કહેવાય. પ્રમાણ જ્ઞાન હવે એમ કે છે કે પ્રમાણ જ્ઞાન જો આગળ તો નહીં એમ નથી. કારણ કે વ્યવહાર પૂજ્યતર છે અને નિશ્ચય પૂજ્યતમ છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વ્યવહાર નિશ્ચય તથા અનુભય ગ્રહણ થવામાં પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર પૂજ્યો કેમ નથી? એ પણ વ્યવહાર નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં બે સમાઈ જાય એવું જે પ્રમાણ જ્ઞાન, એ પ્રમાણ જ્ઞાન પણ વ્યવહાર થઈ ગયો. પ્રમાણ જ્ઞાન પણ વ્યવહાર થઈ ગયો. દ્રવ્યને પર્યાયને બેને વિષય કરે એવો જે પ્રમાણ જ્ઞાન એ વ્યવહાર થઈ ગયો, નિશ્ચય ન રહ્યો. કેમ કે નિશ્ચય નહીં તો વ્યવહારનો વિવચ્છેદ કરે છે, પ્રમાણ વિવચ્છેદ કરતો. બહુ સુંદર ટીકા છે, બહુ સુંદર ટીકા. પ્રમાણ પૂજ્ય નથી એ વાંચીને ગુરુદેવ બહુ ખુશી થયા હતા. આટલું આવ્યું હતું તત્વમીમાંસામાં, થોડો ભાગ આનો, આખો ભાગનો એની પણ પુસ્તક જ નહોતું વિચારા પાસે. ઉત્તમ સિદ્ધાંત શાસ્ત્રીએ ભેડ્યા તો મને, મેં આનો અનુવાદ ચેક કરાયો હતો ત્યારે મને કે આ પુસ્તક તમારી પાસે ક્યાંથી આવ્યું? મારી પાસે છે. મારે તો આટલું થોડું આવ્યું હતું કે પ્રમાણ પૂજ્ય નથી એટલો ભાગ આવ્યો હતો, મેં છપાવી જ કર્યો. હું તો બહુ ખુશ થયા. પ્રમાણ પૂજ્ય નથી એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ ઉપાદય નથી. પૂજ્ય નથી એટલે ઉપાદય નથી, એમ પરિણામી દ્રવ્ય ઉપાદય નથી. પર્યાય સાપેક્ષ આત્મા ઉપાદય નથી એમ.
વ્યવહાર નિશ્ચય એવું બે એક બે વિષય અને અભેદ એકનો
અનુભય. અનુભય
એટલે
અનુભય એટલે બે નહીં,
બે નહીં
પ્રમાણ. પ્રમાણ જ્ઞાનમાં બે નહીં ભલે હમણી, પણ પ્રમાણ જ્ઞાન એક શબ્દ છે. નિશ્ચય ને એક શબ્દ, વ્યવહાર ને એક શબ્દ અને અનુભય બેમાંથી કોઈ નામ ન લ્યો, બેમાંથી કોઈ નામ ન લ્યો. અનુભય ઉભય અનુભય ઉભય એટલે બે, બે નહીં, બે નહીં તો ત્રીજું શું? એ પ્રમાણ. ત્રીજું પ્રમાણ જ્ઞાન આવ્યું, નામ ફરી ગયું ને.
પ્રમાણ તો ભેદ ને કહો,
અભેદ નહીં નહીં નિશ્ચય નહીં વ્યવહાર નહીં અને અનુભય બેમાંથી નિશ્ચય નહીં વ્યવહાર નહીં કાંઈ તમે ન પ્રયત્ન કરો અને બેમાં બેના નામ છોડી દો તો જ્ઞાનનું નામ શું? કે પ્રમાણ જ્ઞાન. અનુભય અન એટલે નહીં, ઉભય એટલે બે, એ બેનું નામ તમે છોડી દો તો એનું જ્ઞાનની પર્યાય નામ પ્રમાણ જ્ઞાન છે. પછી પ્રમાણ જ્ઞાનમાં બે વિષય અંદર આવી ગયા છે, નિશ્ચયની વ્યવહાર પણ નામ બદલી ગયું, નહીં ને બદલે પ્રમાણ થયું. અનુભય કર્યું ને એટલે નામ પ્રમાણ થઈ ગયું. અનુભય બે માંથી કોઈ કોઈ નામ નહીં, બસ. એવો વ્યવહાર નહીં પૂજ્ય કેમ નથી, પ્રમાણ જ્ઞાન પૂજ્ય કેમ નથી, તેના ઉત્તરમાં કહે છે કે તે પ્રમાણ આત્માને નહીં પક્ષાતી કરવામાં અસમર્થ છે. નિશ્ચય રત્ન ત્રિના પરિણામ કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન, આહા, એવું પ્રમાણ જ્ઞાન આત્માને નહીં પક્ષાતી કરવામાં સમર્થ નથી. આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પ્રમાણ વિષય કરે છે, પ્રમાણ પૂજ્ય નથી. કેમ કે એ વ્યવહારનો વ્યવચ્છેદ નથી, વ્યવહારનો નિષેધક નથી, વ્યવહારનો નિષેધ કરતો નથી. આહા, માટે પૂજ્ય નથી. તેના ઉત્તરમાં કહે છે કે પ્રમાણ આત્માને નહીં પક્ષાતીત કરવામાં અસમર્થ છે, તેથી તે પૂજ્યતમ નથી. તેનો ખુલાસો આ પ્રમાણે છે, બહુ સારો ખુલાસો છે. જો કે પ્રમાણ, આહા, જો હવે આવ્યું અનુભય કહ્યું હતું ને, એ પ્રમાણમાં બે ભેદ સમાઈ ગયા હતા, પછી બે ભેદની વાત કરે છે. ગજબ રચના છો, જ્યાં વિદ્વતાથી ભરેલી છે, બહુ આમ શબ્દનો પ્રયોગ આમ આમ અટપટું જરા છે. જો કે પ્રમાણ નિશ્ચયનીના વિષયને ગ્રહણ કરે છે, દ્રવ્યને તો એ જાણે છે. પ્રમાણ જ્ઞાન દ્રવ્યને તો જાણે છે, દ્રવ્યને આત્મા જાણે છે, ને પર્યાયને એ આત્મા જાણે. પ્રમાણ જ્ઞાન નિશ્ચયને તો ગ્રહણ કરે છે, દ્રવ્યને તો આત્મા કહે છે, પણ વ્યવહારનો વિષય જે પર્યાય એને પણ આત્મા કહે છે. નિષેધ નથી કરતો કે પર્યાય ઉપાદય નથી, દ્રવ્ય જ ઉપાદય છે. તો નિશ્ચય નહીંમાં અનુભૂતિ થાય, પ્રમાણમાં અટકેલો એને અનુભવ થાય નહીં, પ્રમાણના પક્ષવાળાને. હા, ઉત્પાદય દ્રવ્યોત્તમ સાત ગુણ પર્યાય દ્રવ્યમ. હા હા, ઉપાદય નથી. જો કે પ્રમાણ નિશ્ચયના વિષયને ગ્રહણ કરે છે, પરંતુ તે અન્યનો એટલે વ્યવહાર નહીંના વિષયનો વ્યવચ્છેદક નથી, નિષેધક નથી. દ્રવ્યને પણ આત્મા કહે, કથનચિત દ્રવ્ય પણ આત્મા, કથનચિત શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. દ્રવ્ય પણ આત્મા ને પર્યાય પણ આત્મા, ધ્રુવ પણ આત્મા ને ઉત્પાદિત પણ આત્મા. ઉત્પાદિત ધ્રુવતમ સચ્ચે નહીં ના પાડે છે, પ્રમાણ પૂજ્ય નથી. કેમ કે તે વ્યવહારનો નિષેધક નથી, અને વ્યવહારના નિષેધક વિના નિશ્ચયને પ્રગટ ન થાય. આ પંડિત થાય પણ જ્ઞાની ન થાય, એમ કે પંડિત થઈ જાય, પ્રમાણના પક્ષવાળો પંડિત થઈ જાય, અજ્ઞાની અજ્ઞાની થાય. હા હા હા. અને નિષેધક કોણાનો? અભાવ હોવાથી તે વ્યવહારરૂપ ક્રિયાને રોકી શકતો નથી. હું પર્યાયને જ્ઞાનની પર્યાયને કરું છું, જ્ઞાનની પર્યાયને જાણું છું, દ્રવ્યને જાણું ને પર્યાયને જાણું, એમ તારો વિષય તો વધી ગયો. દ્રવ્યને જાણે ને પર્યાયને જાણે, બેને જાણે. હા,
વધી ગયું
તો પૂજ્ય નહીં. જ્ઞાનની પર્યાયને કરું છું, આત્મા દ્રવ્ય કરતા છે, પણ વ્યવહારે તો કરતા છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય આત્માને જાણું, વ્યવહારે પર્યાયને જાણું. પ્રમાણ જ્ઞાન બેને સ્વીકાર કરે છે કે એમાં પર્યાય દ્રષ્ટિ છૂટતી નથી. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર રૂપ ક્રિયાને રોકી શકતો નથી. તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. આ હા હા, જો કેટલો ખુલાસો, અસમર્થ છે. પરંતુ નિશ્ચય નહીં, એકત્વને એક જ વિભાગ તો
કહ્યું,
એક મણાને લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને પરમાનંદ ઉત્પન્ન કરી વિતરાગ બનાવી પોતે જ ચાલી જાય છે. અને આ રીતે આત્માને પક્ષાતિક્રાંત કરી દે છે, એટલે કે નહીં પક્ષથી પાર કરી દે છે, દે છે. આ કારણથી પૂજ્યતમ છે, કારણે પૂજ્યતમ આ કારણ છે. હવે એટલા માટે નિશ્ચય નહીં, પરમાર્થ તો પ્રતિપાદક હોવાથી ધૃતાર્થ પણ છે, તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. સરળ મારી સમીસારમાં કહ્યું કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક, વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક. અહીંયા કે છે કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, માટે તે પૂજ્યતમ છે. આ પક્ષાતિક્રાંત કરાવીને ચાલી જાય છે. ઉપરમાં પણ નિશ્ચયથી વાત કરી હતી, છેડે પણ નિશ્ચય લગાવી ટોટલ મારા નિશ્ચયની અભેદ અને અનુપચાર છે, અને અર્થનો નિશ્ચય કરાવે છે, તેથી નિશ્ચય નહીં છે. આ છેલ્લે કહ્યું કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. નિશ્ચય નહીં પરમાર્થ પ્રતિ જ્ઞાયક તે જ આત્મા છે, એમ જ્ઞાન તે આત્મા નહીં. જ્ઞાયક તે આત્મા છે,
પરમાર્થ
પ્રતિ વ્યવહારનો પ્રતિપાદક છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એ તો બિલકુલ અનાર્ય જીવો છે, કંઈ જાણતા નથી એવા સામાન્ય જીવોને માટે દુર્ભેદ કરીને સમજાવે છે. સમજી ગયા?
એક પાના બધું
ભરી દીધું, બધું ઘણો છે, પુષ્કળ. આનો તો ખૂબ વિસ્તાર છે, આપણે સુકાવ્યા લઈ લીધું અત્યારે, પણ એક એક લીટીનો બહુ વિસ્તાર છે. સંચાલી ચાલે આપણને એટલું કે ભાઈ આપણે તો અવારનવાર લઈએ છીએ, એટલે બધું સમજાઈ જાય, બધા સમજાય. આ એક નવી નીતિ સર્વથાપી ને સર્વથાપી. વ્યવહારના પક્ષવાળાને પર્યાયથી જે અભેદ માને છે ને, એને માટે બહુ સરસ વાત છે. જો અભેદ માની સમ્યક દર્શનની પર્યાય આત્માથી અભેદ આત્મા થઈ ગયો એમ જો માનીશ તો મોક્ષ માર્ગનો નાશ. અનુભૂતિ તે આત્મા છે, સમ્યક દર્શન તે આત્મા છે, એમ જે આવે છે ને એ સર્વથા અભિન્ન નહીં માનતો એમ કહેવા માંગે છે. સમીચારમાં આવશે અભિન્ન, સર્વથા ના માનતો, કથનચિત માનજે. જો સમીસારમાં આવશે, સમ્યક દર્શન તે આત્મા છે, અનુભૂતિ તે આત્મા છે. એટલું દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખીએ, દ્રષ્ટિનો વિષય સુરક્ષિત છે, એટલે મોક્ષ માર્ગ પણ સુરક્ષિત છે.
સુરક્ષિત છે, સુરક્ષિત છે.
સુરક્ષિત છે, એટલે મોક્ષ માર્ગ નથી. આ બાજુ આવો જરા બે, આ બાજુ આવો, બધા ફરક આવો ને. ખુરશી આમ ઉપર લઈ લો ને, એટલે એક બેન બેસી. આમ બી સારું.